એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે મને લાગે છે કે આજની આપણી આ માહિતીથી ભરેલી દુનિયાને સમજવામાં ખરેખર મદદરૂપ થશે.
નમસ્કાર, આપણે વાત કરી રહ્યા છીએ જેમ્સ ડબલ્યુ કોટાડાના પુસ્તક ઇન્ફોર્મેશન એન્ડ ધ મોડર્ન કોર્પોરેશન વિશે. એમ સમજો ને કે આ પુસ્તક આપણને લગભગ 150 વર્ષ પાછળ લઈ જાય છે.
હા, અને એ સમજાવે છે કે આજે જે રીતે બિઝનેસ ચાલે છે, જે રીતે આપણે ટેકનોલોજી વાપરીએ છીએ, એ બધું ક્યાંથી આવ્યું, કેવી રીતે વિકસ્યું.
બરાબર, કેવી રીતે માહિતી અને ટેકનોલોજીએ આજના મોટા કોર્પોરેશન્સ મતલબ કે કંપનીઓને આકાર આપ્યો છે.
અને આ વાત ખાલી મોટી કંપનીઓ પૂરતી નથી સીમિત, ખરું ને? આપણે બધા જ રોજબરોજ ઈમેલ, મેસેજ, સોશિયલ મીડિયા, ઓનલાઈન શોપિંગ એક માહિતીના દરિયામાં જ છીએ. તો આ પુસ્તકે સમજાવે છે કે આપણે અહીં સુધી પહોંચ્યા કેવી રીતે. ખરેખર તો હવે એવું લાગે છે કે માહિતી ફક્ત ધંધાને ટેકો નથી આપતી, પણ ધંધો શું છે એ જ બદલી રહી છે.
બિલકુલ સાચી વાત. અને આ સમજણ વગર આજનો જે જમાનો છે ને, જ્યાં કહેવાય છે કે ડેટા ઇઝ ધ ન્યૂ ઓઇલ, એમાં સાચી દિશા પકડવી બહુ અઘરી છે. તો ચાલો આપણે શરૂઆત લેખકથી જ કરીએ. કોણ છે આ જેમ્સ કોર્ટાડા? એમની વાત કેમ સાંભળવા જેવી છે?
જેમ્સ કોર્ટાડા, જુઓ, એ ખાલી કોઈ એકેડેમિક ઇતિહાસકાર નથી. એમની પાસે IBM જેવી મોટી ટેક જોઈન્ટ કંપનીમાં લગભગ 3 દાયકાનો, એટલે કે 30 વર્ષનો અનુભવ છે. સિનિયર કન્સલ્ટન્ટ અને રિસર્ચર તરીકે કામ કર્યું છે એમણે.
ઓહો, એટલે પ્રેક્ટિકલ અનુભવ પણ ખરો.
હા, એટલે એનો મતલબ એ થયો કે આ જે આખી માહિતી ક્રાંતિ થઈ એના એ ખાલી સાક્ષી નથી, પણ એમાં એમણે સક્રિય રીતે ભાગ પણ લીધો છે. એ અંદર હતા સિસ્ટમમાં.
બરાબર, અને સાથે સાથે એમની પાસે આધુનિક ઇતિહાસમાં PhD પણ છે. એમણે બિઝનેસ, માહિતી, ટેકનોલોજીનો ઇતિહાસ આ બધા વિષયો પર 30થી પણ વધુ પુસ્તકો લખ્યા છે.
બાપરે, 30થી વધુ!
હા, એટલે એમ કહી શકાય કે એમનો એક પગ છે ને એ પ્રેક્ટિકલ બિઝનેસ ટેકનોલોજીની દુનિયામાં છે, અને બીજો પગ એકેડેમિક એટલે કે શૈક્ષણિક વિશ્લેષણમાં. આવું કોમ્બિનેશન ખરેખર બહુ ઓછું જોવા મળે.
હા, અને એટલે જ એમનો જોવાનો દૃષ્ટિકોણ બહુ ખાસ બની જાય છે. એ ખાલી ઉપર ઉપરથી ટેકનોલોજીની વાત નથી કરતા, પણ ઊંડાણપૂર્વક સમજાવે છે કે વાસ્તવિક દુનિયામાં, ઓફિસોમાં, ફેક્ટરીઓમાં લોકોએ નાના ક્લાર્કથી લઈને મોટા CEO સુધી આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો કેવી રીતે, અને એનાથી એમની સંસ્થાઓ કેવી રીતે બદલાઈ ગઈ.
એટલે મશીનોની સાથે સાથે માણસોની વાર્તા પણ છે આમાં.
બરાબર, જાણે એ આપણને ટેકનોલોજીના રોજબરોજના ઉપયોગને એના લાંબા ગાળાના ઐતિહાસિક મહત્વ સાથે જોડીને બતાવે છે.
સરસ, તો આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? એ કઈ મોટી વાત કહેવા માંગે છે?
જો, મૂળભૂત રીતે પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે ને, એ છે કે માહિતી, ઇન્ફોર્મેશન, એ આધુનિક કોર્પોરેશનો માટે હવે ફક્ત હિસાબ કિતાબ રાખવાની કે રેકોર્ડ રાખવાની વસ્તુ નથી રહી.
ઓકે.
એ કંપનીની રચના કેવી રીતે થાય, એ કામ કઈ રીતે કરે, અને એની સફળતા માટેની જે સ્ટ્રેટેજી હોય, આ બધાના મૂળમાં પહોંચી ગઈ છે. કોટાડા એમ કહે છે કે માહિતી હવે કોઈ બાય પ્રોડક્ટ નથી, મતલબ કે ઉપ ઉત્પાદન નથી, પણ એ મુખ્ય સંપત્તિ છે અને સફળતા માટેનું મુખ્ય ચાલક બળ, ડ્રાઇવિંગ ફોર્સ છે.
અને બીજો એક બહુ જ મહત્વનો મુદ્દો જે તેઓ ઉઠાવે છે તે છે સહવિકાસનો, કોઇવોલ્યુશન જેને કહેવાય.
સહવિકાસ, એ જરા સમજાવશો?
હા, એમનું કહેવું છે કે આધુનિક અમેરિકન કોર્પોરેશન અને માહિતી ટેકનોલોજી એટલે કે IT, એ બંને એક સાથે મોટા થયા છે, એકબીજાને સતત આકાર આપતા ગયા છે. જેમ જેમ કંપનીઓ મોટી થતી ગઈ, વધુ જટિલ બનતી ગઈ, તેમ તેમ તેમને વધારે સારી રીતે માહિતી સંભાળવાની, મેનેજ કરવાની જરૂર પડી. અને જેમ જેમ IT વધુને વધુ શક્તિશાળી બનતું ગયું, તેમ તેમ કંપનીઓ પણ વધુ મોટા અને વધુ જટિલ કામો કરવા માટે સક્ષમ બની.
એટલે બંને જાણે એકબીજાનો હાથ પકડીને ચાલ્યા છે એમ.
બિલકુલ, એકબીજાને આગળ વધવામાં મદદ કરી છે.
તો પછી પુસ્તકનો મુખ્ય સવાલ એ બને છે કે આજે આખી સફર છે ટેકનોલોજીની, ટાઈપરાઈટર અને પેલી ફાઇલિંગ કેબિનેટથી શરૂ કરીને મેઇન ફ્રેમ કમ્પ્યુટર અને છેક ઇન્ટરનેટ સુધી, આ બધી ટેકનોલોજીએ આધુનિક કંપનીઓની રચના, એમની સ્ટ્રેટેજી, એમની રોજબરોજની કામગીરી અને એમની અંદરની જે કલ્ચર હોય, સંસ્કૃતિ હોય, એને કેવી રીતે અને કેટલા ઊંડાણથી બદલી નાખી?
હા, આ જ મુખ્ય પ્રશ્ન છે જેનો જવાબ પુસ્તક શોધવાનો પ્રયત્ન કરે છે.
આ પુસ્તક કોના માટે વધુ ઉપયોગી થઈ શકે, કોણે વાંચવું જોઈએ?
મને લાગે છે કે આ પુસ્તક ખરેખર તો ઘણા બધા લોકો માટે રસપ્રદ છે, જેઓ વરિષ્ઠ અધિકારીઓ છે, આઈટી મેનેજરો છે, જેમને બિઝનેસ હિસ્ટ્રીમાં રસ છે, વિદ્યાર્થીઓ છે, અને આમ કોઈપણ સામાન્ય વ્યક્તિ જે જાણવા માંગે છે કે આપણે આજના માહિતી યુગ સુધી પહોંચ્યા કેવી રીતે. કોટાડા આપણને લગભગ 1870થી શરૂ કરીને 2000 સુધીની એક લાંબી સફર કરાવે છે. શરૂઆત થાય છે કાગળ અને સ્ટીલના જમાનાથી, એટલે કે ટાઈપરાઈટર, ફાઇલ કેબિનેટ,
અને પછી પેલું આવ્યું ને પંચકાર્ડ મશીન, જેણે પહેલીવાર ડેટાને મશીનથી પ્રોસેસ કરવાનું શક્ય બનાવ્યું.
બરાબર. પછી આવ્યા મોટા મેઇન ફ્રેમ કમ્પ્યુટર્સ, જેણે ડેટા પ્રોસેસિંગને એકદમ કેન્દ્રિત કરી દીધું.
હા, બધું એક જ જગ્યાએ.
પછી પર્સનલ કમ્પ્યુટર્સ એટલે કે પીસીઝ આવ્યા. એણે તો કમ્પ્યુટિંગ પાવરને સીધો લોકોના ડેસ્ક સુધી પહોંચાડી દીધો. વિકેન્દ્રીકરણ થયું.
અને છેલ્લે નેટવર્ક અને ઇન્ટરનેટનો યુગ, જેણે આખી દુનિયાને જોડી દીધી. અને ERP જેવી સિસ્ટમ્સ આવી, જેણે ફરી પાછું બધું એકીકૃત કરવાનો પ્રયાસ કર્યો.
દરેક તબક્કે પુસ્તક એ બતાવે છે કે ટેકનોલોજીએ ફક્ત કામ કરવાની રીત નથી બદલી, પણ માહિતીનું મહત્ત્વ કેવી રીતે સતત વધતું જ ગયું. પહેલા ખાલી રેકોર્ડ રાખવા માટે, અને પછી ધીમે ધીમે સ્ટ્રેટેજિક નિર્ણયો લેવા માટે પણ.
ચાલો આ યુગોની સફર થોડી વધુ વિગતે કરીએ. બધા યુગ નહીં, પણ જે મુખ્ય બદલાવો આવ્યા એના પર ધ્યાન કેન્દ્રિત કરીએ.
ચોક્કસ. પહેલો યુગ આપણે કહી શકીએ લગભગ 1870થી 1950 સુધીનો, અને કાગળ અને યાંત્રિક સહાયનો યુગ કહી શકાય.
કાગળ અને યાંત્રિક સહાય?
હા. આ સમયમાં શું થયું કે રેલ રોડ્સ, ટેલિગ્રાફ કંપનીઓ, સિયર્સ જેવા મોટા રાષ્ટ્રીય ઉદ્યોગો ઊભા થઈ રહ્યા હતા. એમનો વ્યાપ બહુ મોટો હતો. હવે આટલી વિશાળ કામગીરી સંભાળવી હોય તો સંકલનની, કોઓર્ડિનેશનની બહુ મોટી જરૂર પડે ને. ટ્રેનોનું ટાઈમટેબલ મેનેજ કરવો, હજારો વસ્તુઓની ઇન્વેન્ટરી રાખવી, લાખો ગ્રાહકોના ઓર્ડર પ્રોસેસ કરવા, આ બધું કાગળ પર કરવું પડતું. આ હતી પહેલી માહિતી કટોકટી, કાગળ સ્વરૂપે.
ઓહો, એટલે ઇન્ફોર્મેશન ક્રાઇસિસ કંઈ નવી વાત નથી.
ના, બિલકુલ નહીં.
અને આ કટોકટીનો જવાબ કેવી રીતે આવ્યો? કઈ ટેકનોલોજી આવી?
જવાબ આવ્યો ટાઈપરાઈટર, પેલી ઊભી ફાઇલિંગ કેબિનેટ, કાર્બન પેપર, ટેલિફોન, આ બધી ટેકનોલોજી સ્વરૂપે.
હા, આ બધું તો આપણે જૂની ફિલ્મોમાં જોયું છે.
બરાબર. આ બધાએ ઓફિસના કામને વધુ વ્યવસ્થિત, વધુ સ્ટેન્ડર્ડાઇઝ્ડ અને ઝડપી બનાવ્યો. ઓફિસ એક પ્રોફેશનલ જગ્યા બની અને કારકુની કામ માટે નવી નોકરીઓ ઊભી થઈ. ખાસ કરીને મહિલાઓ માટે ઓફિસમાં કામ કરવાની નવી તકો ખુલી.
અને માહિતીનો ઉપયોગ પણ બદલાયો હશે ને, ખાલી રેકોર્ડ રાખવા પૂરતો નહીં રહ્યો હોય.
હવે માહિતીનો ઉપયોગ ટેલિરિઝમ જેવા જે મેનેજમેન્ટ સિદ્ધાંતો આવ્યા ને, એના હેઠળ કાર્યક્ષમતા માપવા, કામ પર નિયંત્રણ રાખવા માટે પણ થવા લાગ્યો.
અને પંચકાર્ડ મશીન પણ આ જ યુગમાં આવ્યા ને, IBM વાળા.
હા, બિલકુલ. IBM જેવી કંપનીઓનો પાયો જ આ પંચકાર્ડ ટેબ્યુલેટિંગ મશીનો હતા. આ મશીનો શું કરી શકતા હતા કે મોટા ડેટા સેટ્સ, જેમ કે વસ્તી ગણતરીનો ડેટા હોય કે વીમા કંપનીઓની ગણતરીઓ હોય, એને યાંત્રિક રીતે, મિકેનિકલી પ્રોસેસ કરી શકતા હતા.
એટલે ઓટોમેશન તરફનું પહેલું પગલું કહી શકાય
એક રીતે. હા. હવે બીજો યુગ લઈએ, લગભગ 1950થી 1980. આ હતો મેઇન ફ્રેમ કમ્પ્યુટર્સ અને સેન્ટ્રલાઇઝ્ડ ડેટા પ્રોસેસિંગ, DP નો યુગ.
મેઇન ફ્રેમ, યુનિવેક જેવા પહેલા કમ્પ્યુટર્સ.
હા, પણ એ કમ્પ્યુટર્સ એટલા મોટા હતા, એટલા મોંઘા હતા અને એટલી ગરમી પેદા કરતા હતા કે એમને ખાસ એર કન્ડિશન્ડ રૂમમાં રાખવા પડતા. એને લોકો ગ્લાસ હાઉસ કહેતા, કાચની દિવાલો પાછળ રહેતા.
હા, અને એને ચલાવવા માટે પણ ખાસ લોકો જોઈતા હતા ને.
બરાબર. ખાસ ટેકનિકલ જાણકારોની જરૂર પડતી, જાણે કે એ કમ્પ્યુટરના પૂજારીઓ હોય, એમનો જ કંટ્રોલ રહેતો.
અને આ મોટા કમ્પ્યુટર્સનો મુખ્ય ઉપયોગ શું હતો?
શરૂઆતમાં તો મુખ્યત્વે બેક ઓફિસના કામો માટે, જેમ કે પગારપત્રક બનાવવો, બિલિંગ કરવો, એકાઉન્ટિંગ કરવો, આવા રૂટીન કામોને ઓટોમેટ કરવા માટે.
એટલે કાર્યક્ષમતા વધારવા માટે.
હા, પણ આ જ સમયગાળામાં મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ, MIS નો વિચાર પણ આવ્યો કે ભાઈ, આ કમ્પ્યુટર ખાલી કારકુની કામ માટે નથી, એ તો મેનેજમેન્ટને નિર્ણયો લેવામાં પણ મદદ કરી શકે છે, એમાંથી માહિતી મળી શકે છે.
પણ શું એવું થયું ખરેખર?
કોર્ટાડા કહે છે કે શરૂઆતમાં આ વિચાર જેટલો આકર્ષક હતો વાસ્તવિકતા એટલી નહોતી. ઘણીવાર જે માહિતી મળતી એ બહુ મોડી મળતી અથવા તો મેનેજરોની જોઈતી હોય એવી નહોતી, એટલે શરૂઆતમાં આ સપનું મોટે ભાગે અધૂરું જ રહ્યું.
અને પછી આ મોટા મેઇન ફ્રેમ સિવાય બીજા નાના કમ્પ્યુટર્સ પણ આવ્યા ને?
હા, પછી આવ્યા મિની કમ્પ્યુટર્સ. એ થોડા નાના અને સસ્તા હતા, એટલે હવે કંપનીના અમુક મોટા વિભાગો પોતાના અલગ કમ્પ્યુટર્સ વસાવી શકતા થયા. આણે પેલા એકદમ કેન્દ્રીય મોડેલને થોડો પડકાર ફેંક્યો. આ એક રીતે વિકેન્દ્રીકરણની શરૂઆત હતી.
અને આજ આપણને ત્રીજા યુગ તરફ લઈ જાય છે.
બરાબર, ત્રીજો યુગ લગભગ 1980 થી 2000 સુધીનો, જેને વિતરિત અને નેટવર્કડ કમ્પ્યુટિંગનો યુગ કહી શકાય, ડિસ્ટ્રીબ્યુટેડ એન્ડ નેટવર્કડ કમ્પ્યુટિંગ.
અને આની શરૂઆત શેનાથી થઈ?
આની શરૂઆત થઈ પર્સનલ કમ્પ્યુટર પીસી ક્રાંતિથી. એપલ અને આઈબીએમ પીસી આવ્યા. કોટાડા અને કોર્પોરેટ માહિતીના ઇતિહાસમાં સત્તાના સમીકરણો બદલનાર સૌથી મોટો ફેરફાર ગણે છે.
સૌથી મોટો ફેરફાર કેમ?
કારણ કે એણે કમ્પ્યુટિંગ પાવરને પેલા ગ્લાસ હાઉસમાંથી બહાર કાઢીને સીધો સામાન્ય કર્મચારીના ડેસ્ક પર મૂકી દીધો.
હા, એ તો ખરું. અને પીસીને બિઝનેસમાં લાવનાર પેલી કિલર એપ કઈ હતી? સ્પ્રેડશીટને?
બિલકુલ, ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ. પહેલા વિસિકાલકાવી, પછી લોટસ 1-2-3 અને પછી માઇક્રોસોફ્ટ એક્સેલ.
હા, એક્સેલ.
અચાનક શું થયું કે મેનેજરો અને એનાલિસ્ટો, જેમને પહેલા કોઈ રિપોર્ટ માટે ડીપી વિભાગ પાસે મહિનાઓ સુધી રાહ જોવી પડતી, એ લોકો હવે પોતાના ડેસ્ક પર જ જટિલ ગણતરીઓ, બજેટિંગ, ફોરકાસ્ટિંગ, મોડલિંગ, આ બધું જાતે કરી શકતા થયા.
એટલે પાવર શિફ્ટ થયો.
હા, આ હતું એન્ડ યુઝર કમ્પ્યુટિંગનું આગમન. માહિતીનું ખરા અર્થમાં લોકશાહીકરણ થયું.
પણ એનાથી કઈ નવા પડકારો પણ ઊભા થયા હશે ને?
ચોક્કસ. હવે દરેકના કમ્પ્યુટરમાં અલગ અલગ ડેટા, કોઈ સ્ટેન્ડર્ડ નહીં. ડેટાની સુરક્ષાનો પ્રશ્ન, કોણ શું બદલી નાખે ખબર નહીં. ડેટાની અસંગતતા, ઇનકન્સિસ્ટન્સી, આ બધા નવા પડકારો આવ્યા.
અને આ જ સમયે નેટવર્કિંગ પણ આવ્યું ને? ઇન્ટરનેટ, ઈમેલ.
બરાબર, નેટવર્કિંગ ટેકનોલોજી વિકસી. ઇન્ટરનેટ, ઈમેલ, કોર્પોરેટ ઇન્ટરનેટ, આ બધાથી કમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાવા લાગ્યા. કંપનીઓ હવે ખાલી અલગ અલગ કમ્પ્યુટરનો સમૂહ ન રહેતા એક નેટવર્કડ ઓર્ગેનિઝમ બની ગઈ.
અને આ બધા વિખરાયેલા ડેટાને પાછો જોડવાનો પ્રયાસ પણ થયો હશે ને?
હા, એ પ્રયાસ થયો એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ ERP સિસ્ટમ્સ દ્વારા. SAP અને ઓરેકલ જેવી કંપનીઓ આ સિસ્ટમ્સ લાવી, જેનો હેતુ એ હતો કે કંપનીના બધા મુખ્ય કાર્યો, ફાઇનાન્સ, HR, મેન્યુફેક્ચરિંગ, સપ્લાય ચેઇન, આ બધાનો ડેટા એક જ સિસ્ટમમાં આવી જાય.
ઓકે, એટલે ફરીથી એકીકરણ તરફ.
હા, પણ હવે વિકેન્દ્રિત રીતે. આ યુગના અંત સુધીમાં, એટલે કે 2000ની સાલ આવતા સુધીમાં, માહિતી એ ફક્ત બેક ઓફિસનું કામ ન રહેતા કંપનીની મુખ્ય વ્યૂહાત્મક પ્રક્રિયાઓનો અભિન્ન ભાગ બની ગઈ હતી. જેમ કે વોલમાર્ટ કેવી રીતે પોતાની સપ્લાય ચેઇન મેનેજ કરે છે, કે એમેઝોન કેવી રીતે ગ્રાહકોના ડેટાનો ઉપયોગ કરે છે, આ બધું જ શક્ય બન્યું.
વાહ, આખી સફર ખરેખર આંખ ખોલનારી છે. કેવી રીતે આપણે કાગળ અને ફાઇલ કેબિનેટથી શરૂ કરીને આજના ડેટા ડ્રિવન વર્લ્ડ સુધી પહોંચ્યા, એના મૂળ કેટલા ઊંડા છે એ સમજાયો.
બરાબર.
હવે જો આપણે આખા પુસ્તકમાંથી કેટલાક મુખ્ય સંદેશાઓ, કી ટેકઅવેઝ તારવવા હોય તો એ કયા હશે? શું લાવે છે?
મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ સહવિકાસ, કો ઇવોલ્યુશન વાળો જ છે.
હા, એ ફરી સમજાવો.
કે કંપનીઓ અને IT એકબીજાના આધારે જ વિકસ્યા છે, એકબીજા વગર અધૂરા છે. આપણે ભારતમાં પણ આ જોયું છે. જેમ જેમ આપણી કંપનીઓ ગ્લોબલ બની, મોટી થઈ, તેમ તેમ એમની IT જરૂરિયાતો વધી, અને એનાથી આપણા IT ઉદ્યોગને પણ કેટલો બધો વેગ મળ્યો. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે, અટકતી નથી.
બરાબર. બીજો કોઈ મુખ્ય સંદેશ?
બીજો મુખ્ય સંદેશ એ છે કે આ જે માહિતી કટોકટી કે ઇન્ફોર્મેશન ઓવરલોડની વાત આપણે આજે કરીએ છીએ ને?
હા, બહુ કરીએ છે.
એ કોઈ નવી વાત નથી. ફરક ખાલી એટલો જ છે કે પહેલા કાગળોના ઢગલા હતા, આજે ડિજિટલ ડેટા અને ઈમેલનો મારો છે.
હા હા,
પણ મૂળભૂત પડકાર તો એ જ છે. આટલી બધી માહિતીમાંથી કામની વાત કેવી રીતે શોધવી, એનો ઉપયોગ કેવી રીતે કરવો, અને આ પડકારનો સામનો તો ગુજરાતના નાના વ્યાપારીથી લઈને મોટી કંપનીઓ સુધી બધા જ કરી રહ્યા છે.
સાચી વાત. ત્રીજો મુદ્દો,
ત્રીજો મુદ્દો જે મને બહુ મહત્વનો લાગ્યો તે છે માહિતીનું રૂપાંતરણ, ટ્રાન્સફોર્મેશન.
કેવી રીતે?
શરૂઆતમાં માહિતી અને આઈટીને શું ગણવામાં આવતું? ખાલી એક ખર્ચ, હિસાબ રાખવાનો ખર્ચ, બેક ઓફિસનો ખર્ચ. પણ ધીમે ધીમે જેમ જેમ ટેકનોલોજી વિકસી અને એનો ઉપયોગ સમજાયો, તેમ તેમ એ સ્પર્ધામાં આગળ રહેવા માટેની એક વ્યૂહાત્મક સંપત્તિ, સ્ટ્રેટેજિક એસેટ બની ગઈ. આજે તમે જુઓ, ગ્રાહકો શું પસંદ કરે છે એ સમજવાથી લઈને ઉત્પાદન પ્રક્રિયાને કેવી રીતે સુધારવી ત્યાં સુધી બધે જ ડેટાનો ઉપયોગ થઈ રહ્યો છે. આપણે ત્યાં ગુજરાતમાં પણ હવે નાની નાની કંપનીઓ પણ ડેટા એનાલિસિસનો લાભ ઉઠાવી રહી છે.
હા, એ દેખાય છે. હવે ચોથો મુદ્દો શું કહેશો?
ચોથો મુદ્દો છે લોકશાહીકરણનો, ડેમોક્રેટાઇઝેશન ઓફ કમ્પ્યુટિંગ પાવર.
હા,
એટલે કે પહેલા કમ્પ્યુટિંગ પાવર ક્યાં હતું? ફક્ત પહેલા મોટા ગ્લાસ હાઉસમાં, થોડા ટેકનિકલ લોકોના હાથમાં. પછી પીસી આવ્યું, એણે પાવર ડેસ્કટોપ પર લાવી દીધો. અને હવે સ્માર્ટફોન અને ક્લાઉડને કારણે શક્તિશાળી કમ્પ્યુટિંગ અને માહિતી લગભગ દરેકના હાથમાં છે.
વાત બરાબર છે.
આનાથી ફક્ત કામ કરવાની રીત જ નથી બદલાઈ, પણ કંપનીની અંદર જે સત્તાનું માળખું હોય છે, જે હાયરાર્કી હોય છે, એ પણ બદલાય છે. માહિતી હવે ઉપરથી નીચે નથી આવતી, એ બધી દિશામાં ફેલાય છે.
અને પાંચમો મુદ્દો
આપણને યાદ અપાવે છે કે ટેકનોલોજી પોતે અંત નથી, એ તો ખાલી એક સાધન છે, મીન્સ ટુ એન એન્ડ. કંપનીઓ ટેકનોલોજી કેમ અપનાવે છે? એટલા માટે નહીં કે નવી છે કે ફેન્સી છે, પણ એટલા માટે કે એ કોઈક વાસ્તવિક બિઝનેસ પ્રોબ્લેમ સોલ્વ કરે છે. જેમ કે ખર્ચ ઘટાડવો, ગ્રાહક સેવા સુધારવી, કે માર્કેટમાં વધુ ઝડપથી પહોંચવું. ટેકનોલોજી ખાતર ટેકનોલોજી અપનાવો તો એ ભાગ્યે જ સફળ થાય છે.
બહુ સાચી વાત.
અને છેલ્લો, છઠ્ઠો મુદ્દો,
અને છેલ્લો પણ મારા મતે કદાચ સૌથી મહત્વનો છઠ્ઠો મુદ્દો એ છે લોકો અને પ્રક્રિયાઓનું મહત્વ, પીપલ એન્ડ પ્રોસેસર્સ.
આ બહુ અગત્યનું છે. કોટાડા આના પર બહુ ભાર મૂકે છે. તમે ગમે તેટલી સારી લેટેસ્ટ ટેકનોલોજી લઈ આવો, પણ જો લોકો એને વાપરવા તૈયાર ન હોય, જો એમને ટ્રેનિંગ ન મળી હોય, જો કામ કરવાની જૂની રીતો બદલવા કોઈ તૈયાર ન હોય, અને જો કંપનીની જે સંસ્કૃતિ છે, જે કલ્ચર છે, એ એને સ્વીકારે નહીં, તો એ ટેકનોલોજી નિષ્ફળ જ જવાની.
હા, ગમે તેટલા પૈસા ખર્ચો, પણ જો લોકો સાથે ના હોય તો
કશું ના વળે. ટેકનોલોજીનું અમલીકરણ, એનું ઇમ્પ્લિમેન્ટેશન, એ ખાલી ટેકનિકલ પ્રોજેક્ટ નથી, એ એક મોટો સાંસ્કૃતિક ફેરફાર છે, ચેન્જ મેનેજમેન્ટ છે.
ખરેખર આ બધા મુદ્દાઓ બહુ વિચારવા જેવા છે. પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે એકદમ ચોટદાર છે, જે સીધા મગજમાં ઉતરી જાય. ચાલો એવા કેટલાક કોટ્સ જેવા વિચારો પર વાત કરીએ.
હા, ચોક્કસ. એક જે મને ખૂબ ગમ્યું તે આ છે, ભવિષ્યની કોર્પોરેશન તેના ઉત્પાદન દ્વારા નહીં, પરંતુ તે કેટલી અસરકારક રીતે માહિતી પર પ્રક્રિયા કરે છે અને જ્ઞાનને ગ્રાહકો, શેરધારકો અને સમાજ માટે મૂલ્યમાં રૂપાંતરિત કરે છે તેના દ્વારા ઓળખાશે.
આનો મતલબ શું થયો?
આ સીધું કહે છે કે ફોકસ હવે પ્રોડક્ટ પરથી ખસીને પ્રોસેસ પર આવી રહ્યો છે. તમે માહિતીને કેટલી સારી રીતે વાપરો છો એના પરથી તમારી ઓળખ બનશે. વેલ્યુ ક્રિએશન હવે માહિતીમાંથી થશે.
બરાબર. અને આ બીજો વિચાર જુઓ, આ તો જાણે આજની કંપનીઓ માટે સીધી ચેતવણી જેવો લાગે છે. જે કંપનીઓ માહિતી ટેકનોલોજીને માત્ર ખર્ચ કેન્દ્ર તરીકે ગણે છે, વ્યૂહાત્મક સંપત્તિ તરીકે નહીં, તેઓ એવા બજારોમાં ટકી શકશે નહીં જ્યાં માહિતીની ગતિ અને ચોકસાઈ સફળતા નક્કી કરે છે.
હા, એકદમ સ્પષ્ટ વાત છે. મતલબ કે આઈટીમાં રોકાણ કરવું એ હવે કોઈ ઓપ્શન નથી, એ તો જરૂરિયાત છે. એને ખર્ચ નહીં પણ ઇન્વેસ્ટમેન્ટ ગણવું પડશે.
અને આ પણ જુઓ કેટલું સચોટ લાગે છે. માહિતી ટેકનોલોજીએ કોર્પોરેટ નિર્ણય લેવાની પ્રક્રિયાને લોકશાહી બનાવવામાં કોઈપણ મેનેજમેન્ટ ફિલસૂફી અથવા સંસ્થાકીય પુનર્રચનાના પ્રયાસ કરતાં વધુ કર્યું છે.
બરાબર. આ એ બતાવે છે કે ટેકનોલોજીએ કેવી રીતે માહિતીના પ્રવાહમાં જે અવરોધો હતા, જે ગેટકીપર્સ હતા, એમને બાયપાસ કરીને પરંપરાગત હાયરાર્કીને તોડી છે અને પાવરનું વિકેન્દ્રીકરણ કર્યું છે. કોઈ મેનેજમેન્ટ ગુરુએ નથી કર્યું, એટલું આઈટીએ કર્યું છે.
અને અત્યારના નેટવર્કના જમાના માટે આ વિચાર કેટલો મહત્વનો છે. માહિતી અર્થતંત્રમાં સ્પર્ધાત્મક લાભ ફક્ત કંપની એકલા શું જાણે છે તેના પરથી નહીં, પરંતુ તે ભાગીદારો, સપ્લાયર્સ અને ગ્રાહકોના નેટવર્કમાં જ્ઞાનને કેટલી અસરકારક રીતે જોડી અને તેનો લાભ લઈ શકે છે તેના પરથી આવે છે.
સાચી વાત. એટલે કે હવે એકલા ચાલવાનો જમાનો ગયો. તમારી આખી ઇકોસિસ્ટમ, તમારા સપ્લાયર્સ, તમારા પાર્ટનર્સ, તમારા ગ્રાહકો, એ બધા સાથે મળીને તમે જ્ઞાનનો કેવી રીતે ઉપયોગ કરો છો એના પર તમારી સફળતાનો આધાર છે.
અને છેલ્લે ઇતિહાસમાંથી એક બોધપાઠ જેવો વિચાર. લાંબા સમય પહેલાં બિગ ડેટા શબ્દ પ્રચલિત થયો. 20મી સદીની શરૂઆતમાં મેનેજરો પોતાની કાગળની કટોકટી સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. કાચા ડેટાના પૂરને ઉપયોગી, કાર્યક્ષમ જ્ઞાનમાં ફેરવવાનો મૂળભૂત પડકાર વ્યવસાય ઇતિહાસમાં સતત પુનરાવર્તિત થતી થીમ છે.
આ બહુ સરસ છે. આપણને યાદ અપાવે છે કે સમસ્યાઓ ભલે આજે બિગ ડેટા જેવા નવા નામે ઓળખાતી હોય, પણ એનું મૂળ તો જૂનું જ છે. પડકાર એ જ છે, ખાલી સાધનો બદલાયા છે.
ખરેખર આ બધા વિચારો બહુ પ્રભાવશાળી છે. પણ હવે પ્રશ્ન એ થાય કે આ બધું જાણીને, સમજીને સામાન્ય જીવનમાં કે પછી કોઈના વ્યવસાયમાં આનો શું ઉપયોગ? આ જ્ઞાનને વ્યવહારમાં કેવી રીતે ઉતારી શકાય?
જુઓ, પુસ્તક પોતે કોઈ હાઉ ટુ ગાઈડ નથી, એ સીધી ટિપ્સ નથી આપતું, પણ એનું જે ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ છે ને, એમાંથી આપણે ચોક્કસ બોધપાઠ લઈ શકીએ.
જેમ કે
ધારો કે કોઈ વરિષ્ઠ અધિકારી છે, કોઈ કંપની ચલાવે છે, તો એમણે વિચારવું જોઈએ કે એમની કંપની ખરેખર માહિતીને, ડેટાને કેટલી ગંભીરતાથી લે છે. શું એ ખાલી આઈટી ડિપાર્ટમેન્ટનું જ કામ ગણાય છે કે પછી આખી કંપનીની સ્ટ્રેટેજીનો એક અભિન્ન ભાગ છે? શું એમની પાસે કોઈ સ્પષ્ટ ઇન્ફોર્મેશન વિઝન છે?
અને જે લોકો આઈટી પ્રોફેશનલ્સ છે, એમના માટે શું સૂચન હોઈ શકે?
એમના માટે કદાચ સંદેશ એ છે કે ફક્ત ટેકનોલોજીની જ વાત ન કરવી. એ ટેકનોલોજી બિઝનેસને કેવી રીતે મદદ કરશે, એનાથી શું ફાયદો થશે, એ સરળ ભાષામાં સમજાવવું. બીજું, જુદી જુદી સિસ્ટમ્સને એકબીજા સાથે જોડવા પર, એટલે કે ઇન્ટિગ્રેશન પર, અને ડેટાની ગુણવત્તા સુધારવા પર ધ્યાન આપવું, જેથી કરીને સાચી માહિતી સાચા સમયે સાચા લોકો સુધી પહોંચી શકે.
અને મિડલ મેનેજર્સ અથવા તો ટીમ લીડર્સ માટે
એમનો રોલ હવે બહુ બદલાઈ રહ્યો છે. પહેલાં કદાચ એ માહિતીને કંટ્રોલ કરતા હતા, પણ હવે એમણે માહિતીને રોકી રાખવાને બદલે પોતાની ટીમના લોકોને માહિતીનો ઉપયોગ કરવા માટે સશક્ત બનાવવા જોઈએ, એમ્પાવર કરવા જોઈએ.
એટલે ગેટકીપર નહીં, પણ ફેસિલિટેટર બનવાનું છે.
બિલકુલ. અને જૂની જે કામ કરવાની પદ્ધતિઓ છે એને બદલીને નવી, વધુ સ્માર્ટ રીતો શોધવામાં ટીમને મદદ કરવી જોઈએ.
અને જે સામાન્ય કર્મચારીઓ છે, એમના માટે પણ કંઈક લાગુ પડે છે આમાંથી?
ચોક્કસપણે. મને લાગે છે કે દરેકે પોતાની માહિતી સાક્ષરતા, એટલે કે ઇન્ફોર્મેશન લિટરસી વધારવી જોઈએ. નવા નવા જે ટૂલ્સ આવે છે, એપ્સ આવે છે, એને શીખવામાં સંકોચ ન રાખવો જોઈએ. અને સૌથી મહત્વનું, પોતાની પાસે જે માહિતી કે જ્ઞાન છે તે બીજાઓ સાથે વહેંચવું જોઈએ, કોલેબોરેશન કરવું જોઈએ. આજની દુનિયામાં જે માહિતીનો સારો ઉપયોગ કરી શકે છે તે જ વધુ મૂલ્યવાન બને છે.
બરાબર. અને જેઓ હમણાં નવો વ્યવસાય શરૂ કરી રહ્યા છે, એવા ઉદ્યોગ સાહસિકો માટે શું, સ્ટાર્ટઅપ્સ માટે?
એમના માટે તો બહુ મોટો ફાયદો છે, કારણ કે તેઓ શરૂઆતથી જ માહિતીને કેન્દ્રમાં રાખીને પોતાની સિસ્ટમ્સ, પોતાની પ્રોસેસ બનાવી શકે છે. એમને જૂનું કશું તોડવું નથી પડતું.
હા, એ વાત સાચી.
તેઓ નાના અને ચપળ હોવાનો લાભ ઉઠાવી શકે છે. ગ્રાહકોને વધુ સારી રીતે સમજવા માટે, પોતાની આંતરિક કામગીરીને વધુ એફિશિયન્ટ બનાવવા માટે ડેટાનો ઉપયોગ કરવા પર શરૂઆતથી જ ધ્યાન આપી શકે છે.
ખરેખર આ બધા ખૂબ જ વ્યવહારુ મુદ્દાઓ છે. લાગે છે કે આ પુસ્તકમાંથી ઘણું શીખવા જેવું છે. આટલી બધી ચર્ચા પછી જો તમારે એક મુખ્ય વાત કહેવી હોય જે તમે આ પુસ્તકમાંથી શીખ્યા, જે તમને સૌથી વધુ સ્પર્શી ગઈ, તો તે શું હશે?
મારા માટે સૌથી રસપ્રદ શીખ એ હતી કે આજે આજના પડકારો છે ને, બિગ ડેટા અને ઇન્ફોર્મેશન ઓવરલોડના, એ ખરેખર કંઈ સાવ નવા નથી.
હા, આપણે વાત કરીએ.
હા, સ્વરૂપ કદાચ બદલાયું છે, ટેકનોલોજી બદલાય છે, પણ જે મૂળભૂત સમસ્યા છે, માહિતીના આ ધોધમાંથી અર્થપૂર્ણ જ્ઞાન કેવી રીતે તારવવું અને એનો ઉપયોગ કેવી રીતે કરવો, એ સમસ્યા તો સદીઓ જૂની છે. આ ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય છે ને, એ આપણને આજની ટેકનોલોજીના ઘોંઘાટ વચ્ચે થોડું શાંતિથી લાંબા ગાળાનું વિચારવામાં મદદ કરે છે.
બરાબર. અને મારા માટે જો હું કહું તો સૌથી મોટો બોધપાઠ એ છે કે આ આખું જે પરિવર્તન છે ને એ ખાલી ટેકનોલોજી વિશે નથી, એનાથી ઘણું વધારે છે. તે સંસ્થાઓ કેવી રીતે વિચારે છે, કેવી રીતે કામ કરે છે, અને સૌથી અગત્યનું કેવી રીતે મૂલ્ય બનાવે છે, ક્રિએટ વેલ્યુ, એની મૂળભૂત પુનર્રચના વિશે છે. અને આ પુનર્રચના સફળ થવા માટે જેમ તમે કહ્યું એમ ટેકનોલોજી, લોકો, પ્રક્રિયાઓ અને સંસ્કૃતિ આ ચારેયનું સંતુલન, ચારેય પર ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. ખાલી મોંઘી ટેકનોલોજી લઈ આવવાથી કશું નહીં થાય.
બિલકુલ સંમત. અને કદાચ એક અંતિમ વિચાર જે શ્રોતાઓ વિચારી શકે, કોર્ટાડાની આ વાર્તા છે ને એ લગભગ 2000ની સાલમાં પૂરી થાય છે. એ સમયે પીસી અને ઇન્ટરનેટ મુખ્ય હતા.
હા,
આપણે હવે ક્યાં છીએ? એઆઈ, મશીન લર્નિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, આઈઓટી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, આ બધાના યુગમાં છીએ.
બરાબર.
તો સવાલ એ છે કે કોર્પોરેશન અને માહિતી ટેકનોલોજીના આ જે સહવિકાસની આપણે વાત કરી એનો આગલો અધ્યાય કેવો હશે? આ નવી ટેકનોલોજીઓ આપણા કામને, આપણા વ્યવસાયોને અને આપણા સમાજને કેવી રીતે ફરીથી આકાર આપશે?
ખરેખર આ એક બહુ મોટો અને મહત્વનો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.